એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના આપણા જ્ઞાન સત્રમાં. અમે છીએ તમારા માર્ગદર્શક, જેઓ માહિતીના દરિયામાંથી કામના મોતી શોધી લાવે છે.
અને આજે આપણે એક એવા ક્લાસિક ગણાય એવા પુસ્તકની વાત કરવાના છીએ. લગભગ 150 વર્ષ પહેલાં લખાયું, પણ એની વાતો આજે એટલી જ સાચી લાગે. પુસ્તક છે જેમ્સ બ્રાઇસનું ધી અમેરિકન કોમનવેલ્થ.
ખરેખર આ પુસ્તક મને લાગે છે ખાસ એટલા માટે છે કે એ આપણને બતાવે છે કે કોઈપણ લોકશાહી એ ખાલી કાગળ પરના નિયમો કે બંધારણથી નથી ચાલતી હોતી. એની પાછળ બીજી ઘણી બધી, આમ તો અદૃશ્ય કહેવાય એવી શક્તિઓ કામ કરતી હોય છે. સમાજની રીતભાત હોય, પ્રથાઓ હોય, અને સૌથી ઉપર લોકોનો સામૂહિક અવાજ, જાહેર અભિપ્રાય જેને કહીએ.
બરાબર. અને આ સમજ જે છે એ ખાલી અમેરિકા માટે નહીં, પણ મને લાગે છે દુનિયાની કોઈ પણ લોકશાહી, ભારતને પણ ગણી લો, એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર. જોઈએ કે આ જેમ્સ બ્રાઇસ નામના વિદ્વાને શું જોયું હતું અમેરિકામાં.
લેખકથી શરૂઆત કરીએ ને. કોણ હતા જેમ્સ બ્રાઇસ, જેમણે આટલા મોટા દેશની લોકશાહીની આટલી ઊંડી વાત કરી?
હા, એ જાણવું તો જરૂરી છે.
જો, જેમ્સ બ્રાઇસ 1838-1922 એ જમાનાના હિસાબે ખરેખર જેને કહીએ ને ઓલરાઉન્ડર હતા. બ્રિટનના હતા, મોટા ઇતિહાસકાર, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર હતા, બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા, અને પછી તો અમેરિકામાં બ્રિટનના રાજદૂત પણ બન્યા.
ઓહો, એટલે ખાલી ભણેલા જ નહીં પણ રાજકારણ અને કૂટનીતિના અનુભવી પણ ખરા. આનાથી એમના લખાણમાં શું ફરક પડ્યો હશે?
ઘણો ફરક પડ્યો. એક તો જુઓ, એ બ્રિટિશ હતા એટલે અમેરિકન સિસ્ટમને થોડા બહારથી તુલનાત્મક રીતે જોઈ શકતા હતા. બ્રિટનની સંસદીય પદ્ધતિ અલગ, યુરોપમાં રાજાશાહી હતી, એ બધાની સરખામણીએ અમેરિકા કેવું છે એ જોઈ શક્યા.
બહારની વ્યક્તિ તરીકે.
હા, અને બીજું જે સૌથી મહત્વનું છે, એ ખાલી લંડનમાં બેસીને લખનારા નહોતા. એમણે અમેરિકાનો ખરેખર ખૂણે ખૂણો જોયો હતો. પ્રવાસો કર્યા, રાજદૂત તરીકે રહ્યા, નાના ગામડાના સામાન્ય માણસોથી માંડીને વોશિંગ્ટનના મોટા નેતાઓ સુધી બધાને મળ્યા હતા. આ જે પ્રત્યક્ષ અનુભવ છે ને, એ એમના પુસ્તકને જીવંત બનાવે છે. ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ વાત છે, અમેરિકન લોકશાહીની ધડકન જેવી.
સમજાયું. એટલે જ કદાચ આ પુસ્તક આટલું ઊંડું અને લાંબો સમય ટકી રહે એવું બન્યું છે. તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? બ્રાઇસ કહેવા શું માંગતા હતા?
પુસ્તકનો જે મૂળ મંત્ર છે ને, એ છે કે જો તમારે અમેરિકન લોકશાહીને સમજવી હોય તો ખાલી એનું બંધારણ વાંચી લીધું એનાથી કામ નહીં ચાલે. તમારે જોવું પડે કે ખરેખર કેવી રીતે ચાલે છે. બ્રાઇસની મુખ્ય દલીલ એ છે કે અમેરિકાની તાકાત, એની સફળતા એ ખાલી એના બંધારણને લીધે નથી.
તો પછી શેને લીધે?
એ કેટલીક એવી શક્તિઓને લીધે છે જે બંધારણમાં લખાઈ નથી, જે દેખાતી નથી, એટલે એને અદૃશ્ય શક્તિઓ કહી છે.
રસપ્રદ. આ અદૃશ્ય શક્તિઓ એટલે કઈ? કોઈ સિક્રેટ સોસાયટી જેવું?
ના ના, એવું બિલકુલ નહીં. હળવું હશે છે. બ્રાઇસ મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકે છે. પહેલું, રાજ્ય સરકારો, સ્ટેટ ગવર્મેન્ટ્સ, એમની જબરદસ્ત શક્તિ અને સ્વાયત્તતા. અમેરિકા એટલે ખાલી વોશિંગ્ટન ડીસી નહીં, પણ 50 રાજ્યોનો બનેલો દેશ છે, ખરું ને?
હા, એ તો છે.
બીજું, રાજકીય પક્ષો, એમનું આખું મોટું માળખું. બંધારણમાં ક્યાંય પક્ષોનો ઉલ્લેખ નથી, પણ આ પક્ષો જ ખરું રાજકારણ ચલાવે છે, જાણે એક સમાંતર સરકાર ચાલતી હોય.
અને ત્રીજી શક્તિ તમે કહેતા હતા એ સૌથી મહત્વની છે.
હા, ત્રીજી અને એમના મતે સૌથી પ્રભાવશાળી શક્તિ છે જાહેર અભિપ્રાય, પબ્લિક ઓપિનિયન. બ્રાઇસ લગભગ એક ક્રાંતિકારી જેવો વિચાર મૂકે છે કે અમેરિકાનો સાચો શાસક કોઈ રાષ્ટ્રપતિ કે કોંગ્રેસ નથી.
તો કોણ?
તેના કરોડો લોકોનો સામૂહિક વિચાર, એમની માન્યતાઓ, એમની ભાવનાઓ. આ જાહેર અભિપ્રાય કાયદાઓ અને સંસ્થાઓ કરતાં પણ વધુ તાકાતવર છે, અને એ જ દેશની દિશા નક્કી કરે છે.
અદ્ભુત. એટલે આ પુસ્તક ખાલી સરકારી ખાતાઓની યાદી નથી, પણ સંસ્થાઓ, રાજકીય આદતો, લોકોના વિચારો, આ બધા વચ્ચેનો જે જીવંત સંબંધ છે, જે ગૂંચવણ છે, એની વાત છે. જાણે અમેરિકાના આત્માને પકડવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે. એની તાકાત, નબળાઈ, ઉત્સાહ, પડકારો, બધું જ.
બરાબર. હવે પુસ્તકના જુદા જુદા ભાગોમાં થોડું ઊંડાણથી જોઈએ. શરૂઆત કરીએ રાષ્ટ્રીય સરકારથી, ફેડરલ ગવર્મેન્ટ.
ચોક્કસ. તો બ્રાઇસ વોશિંગ્ટન ડીસીમાં જે કેન્દ્ર સરકાર બેઠી છે એના વિશે શું નોંધે છે? બંધારણની તો એમણે બહુ પ્રશંસા કરી, પણ વ્યવહારમાં શું જોયું?
હા, બંધારણની રચનાથી એ ખૂબ પ્રભાવિત થયા હતા, પણ તરત જ કહે છે કે ભાઈ, કાગળ પર જે લખ્યું છે અને જમીન પર જે થાય છે એમાં ફરક છે. દાખલા તરીકે રાષ્ટ્રપતિનું પદ, આપણને લાગે કે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ.
હા, એવું જ લાગે.
પણ બ્રાઇસ કહે છે કે વ્યવહારમાં કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદ અને ખુદ એમની પોતાની પાર્ટી સિસ્ટમ એ રાષ્ટ્રપતિ પર ઘણું નિયંત્રણ રાખે છે. એટલે સત્તા તો છે, પણ સાથે મર્યાદાઓ પણ છે. એક અજીબ મિશ્રણ છે.
અને કોંગ્રેસ વિશે શું? એના બે ગૃહો છે ને, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ.
હા, એમાં એ સેનેટને વધુ સ્થિર, અનુભવી અને પ્રભાવશાળી ગણે છે, જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને વધુ ચંચળ, ક્યારેક થોડું અસ્તવ્યસ્ત પણ લાગે છે. અહીં એ એક બહુ મહત્વની વાત કરે છે, સમિતિ પ્રણાલીની.
સમિતિ પ્રણાલી?
હા, એ કહે છે કે કોંગ્રેસનું મોટાભાગનું જે અસલી કામ છે, કાયદા ઘડવાનું, એ બધું આ નાની નાની વિષય વિશેષ સમિતિઓમાં થાય છે. જાણે એક મોટી સંસદની અંદર નાની નાની એક્સપર્ટ ધારાસભાઓ કામ કરતી હોય.
ઓહ, એટલે આપણા ત્યાં જે સંસદીય સમિતિઓ છે એના જેવું જ, પણ કદાચ ત્યાં એનો રોલ વધુ મોટો હશે.
હા, કંઈક અંશે. એ પણ નોંધે છે કે બ્રિટનમાં કેમ સરકાર સંસદમાંથી જ બને છે, કારોબારી નેતૃત્વ ત્યાં હોય છે. અમેરિકામાં એવું જ નથી, એટલે કાયદા બનાવવાની પ્રક્રિયામાં ક્યારેક નેતૃત્વનો અભાવ લાગે, જે ક્યારેક બિનકાર્યક્ષમતા તરફ દોરી જાય.
અને ન્યાયતંત્રનું શું, ખાસ કરીને સુપ્રીમ કોર્ટ, એના વિશે બ્રાઇસ શું વિચારે છે?
અહીં બ્રાઇસ ખુશ થઈ જાય છે, ભરપૂર પ્રશંસા કરે છે. ફેડરલ કોર્ટ્સ અને ખાસ તો સુપ્રીમ કોર્ટને એ બંધારણનો જીવંત અવાજ અને રાષ્ટ્રનો અંતરાત્મા જેવા ભારે શબ્દોથી નવાજે છે.
વાહ!
એમની જે ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યૂની શક્તિ છે, એટલે કે સંસદે બનાવેલા કાયદાઓને પણ ગેરબંધારણીય ઠેરવી શકે, એને એ લોકશાહીમાં બહુમતીના જોર પર એક જરૂરી અંકુશ માને છે. આ બહુ મોટી વાત કહી એમણે.
ખરેખર. હવે વાત કરીએ બીજા મહત્વના ભાગની, રાજ્ય સરકારો. તમે કહ્યું હતું કે બ્રાઇસ માને છે કે અમેરિકાને સમજવા માટે રાજ્યોને સમજવા બહુ જરૂરી છે. કેમ?
બિલકુલ. કારણ કે અમેરિકન સિસ્ટમ સંઘીય છે, ફેડરલ છે. રાજ્યો ખાલી વહીવટી એકમ નથી, એ અર્ધ સાર્વભૌમ, સેમી સોવરન જેવા છે. નાગરિકના રોજિંદા જીવનને જે બાબતો સ્પર્શે છે ને, સ્થાનિક કાયદો વ્યવસ્થા, શિક્ષણ, રસ્તા, પાણી, આ બધું મોટે ભાગે રાજ્ય સરકારોના હાથમાં છે. વોશિંગ્ટન કરતાં વધુ અસર લોકો પર રાજ્ય સરકારની હોય છે, ખરું ને?
હા, એ વાત સાચી છે. પણ શું બ્રાઇસ આ રાજ્ય સરકારોની કામગીરીથી સંતુષ્ટ હતા?
ના, અહીં એ ટીકા પણ કરે છે. ખાસ કરીને રાજ્યની જે વિધાનસભાઓ હતી એમાં ભ્રષ્ટાચાર અને સામાન્ય કક્ષાના ક્યારેક સ્વાર્થી નેતાઓનું વર્ચસ્વ, એ એમને બહુ ખૂંસતું હતું. શહેરોમાં ચાલતા પોલિટિકલ મશીન અને એના ભ્રષ્ટાચારની પણ એમણે આખરી ટીકા કરી છે.
પણ શું,
આ બધાની વચ્ચે એ એક બહુ જ આશાસ્પદ, પોઝિટિવ વિચાર પણ રજૂ કરે છે.
કયો વિચાર? પેલો પ્રખ્યાત વિચાર, રાજ્યો લોકશાહીની પ્રયોગશાળાઓ છે.
એ જ, બરાબર પકડ્યું. બ્રાઇસ કહે છે કે રાજ્યોનું આ જે વૈવિધ્ય છે, આ સ્વાયત્તતા છે, એનો એક મોટો ફાયદો છે. કોઈ નવો સામાજિક વિચાર હોય, કોઈ રાજકીય સુધારો હોય, કોઈ નવી યોજના હોય, એને સીધી આખા દેશમાં લાગુ કરવાને બદલે કોઈ એક રાજ્યમાં નાના પાયે અજમાવી શકાય.
એટલે ટ્રાયલ જેવું?
હા, બરાબર. જો સફળ થાય તો બીજા રાજ્યો એને અપનાવે, નિષ્ફળ જાય તો નુકસાન ઓછું થાય, સીમિત રહે. આ કેટલી દૂરની સોચ કહેવાય! આપણે ત્યાં ભારતમાં પણ ક્યારેક જોઈએ છીએ ને, કોઈ રાજ્યની યોજના સારી ચાલે તો બીજા અપનાવે છે.
સાચી વાત. હવે આવીએ ત્રીજી અદ્રશ્ય શક્તિ પર, રાજકીય પક્ષો. બ્રાઇસ એમને અદ્રશ્ય મશીનરી કહે છે. આ શું છે વળી?
જુઓ, અમેરિકન બંધારણ જેણે બનાવ્યું, એ લોકોએ રાજકીય પક્ષોની કલ્પના નહોતી કરી. કદાચ એમને ડર હતો કે પક્ષો દેશને તોડી નાખશે, એટલે બંધારણમાં એમનો ક્યાંય ઉલ્લેખ જ નથી.
ઓહ, એમ.
પણ બ્રાઇસ કહે છે કે વાસ્તવિકતા એ છે કે આટલા મોટા દેશમાં લોકશાહી ચલાવવી હોય તો પક્ષો અનિવાર્ય બની ગયા. જરૂરી છે મતદારોને ભેગા કરવા, હજારો ઉમેદવારોમાંથી પસંદગી કરવી, સરકાર બનાવવી, આ બધું પક્ષો વગર કેવી રીતે થાય?
એટલે એક રીતે જરૂરી બધી જેવું કહી શકાય.
હા, એમ કહી શકાય. બ્રાઇસ આખા પક્ષના માળખાનું વર્ણન કરે છે. છેક નીચેના લેવલ પર વોર્ડ બોસ હોય, ત્યાંથી લઈને ઉપર રાષ્ટ્રીય કમિટી સુધી. પ્રાઇમરી ચૂંટણીઓ, કોકસ, કન્વેન્શન, આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે. અને અહીં જ પોલિટિકલ મશીન અને બોસનો ખ્યાલ આવે છે.
હા, પેલું સ્પોઇલ સિસ્ટમવાળું, એ જરા સમજાવશો?
ચોક્કસ. સ્પોઇલ સિસ્ટમ એટલે સાદી ભાષામાં જીતે એને લૂંટનો માલ મળે. મતલબ કે જે પક્ષ ચૂંટણી જીતે એ સરકારી નોકરીઓ, કોન્ટ્રાક્ટ, બીજા લાભો, આ બધું પોતાના વફાદાર કાર્યકરો અને સમર્થકોને વહેંચી દે.
યોગ્યતા નહીં, વફાદારી જુએ.
બરાબર. યોગ્યતા બાજુ પર રહી જાય, વફાદારી મુખ્ય બની જાય. ન્યૂયોર્કનું ટેમની હોલ નામનું એક રાજકીય મશીન હતું, એ આનું બહુ કુખ્યાત ઉદાહરણ હતું. બ્રાઇસ આ સિસ્ટમની ખૂબ ટીકા કરે છે, કારણ કે એનાથી ભ્રષ્ટાચાર વધે છે અને સરકાર બિનકાર્યક્ષમ બને છે.
મતલબ કે પક્ષો જરૂરી તો છે, પણ એમની કામ કરવાની રીત ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. એ લોકશાહીને ચલાવે પણ છે અને એને કલંકિત પણ કરી શકે છે.
એકદમ સાચું સમજ્યા. આ એક જટિલ સંબંધ છે જે બ્રાઇસે ઉજાગર કર્યો. અને હવે આવીએ એ શક્તિ પર જેને બ્રાઇસ સર્વોપરી માને છે, જાહેર અભિપ્રાય.
હા, આ મને સૌથી રસપ્રદ લાગે છે, લોકોનો સામૂહિક મત, જ શાસક. પણ આ અભિપ્રાય બને છે કેવી રીતે અને શાસન કરે છે કેવી રીતે?
જુઓ, બ્રાઇસ કહે છે કે જાહેર અભિપ્રાય કોઈ એક વ્યક્તિ નથી બનાવતી, એ સમયના જે અખબારો હતા, પ્રેસ, એનો મોટો ફાળો હતો. શક્તિશાળી હતા, પણ ઘણીવાર પક્ષપાતી પણ હોઈ શકે. રાજકીય પક્ષો પોતે અભિપ્રાય ઘડે, સ્થાનિક નેતાઓ, ધાર્મિક આગેવાનો, સમાજમાં થતી ચર્ચાઓ, આ બધું મળીને એક જનમત તૈયાર થાય છે.
અને એ શાસન કેવી રીતે કરે? ખાલી ચૂંટણી વખતે વોટ આપીને?
ચૂંટણી તો એક રસ્તો છે જ, પણ બ્રાઇસ કહે છે કે એની અસર સતત રહે છે. નેતાઓ અને અધિકારીઓ, એમને સતત લોકોનો મિજાજ જોતા રહેવું પડે છે. એમને ડર હોય છે કે જો જનમત વિરુદ્ધ ગયા તો આવતી ચૂંટણીમાં હારી જઈશું.
એટલે દબાણ રહે.
હા, અને બીજું, જાહેર અભિપ્રાય એક એવું વાતાવરણ બનાવી દે છે કે અમુક વિચારો કે કાર્યો રાજકીય રીતે અશક્ય બની જાય છે. કોઈ નેતા એવું પગલું ભરવાની હિંમત જ ન કરી શકે જે પ્રચલિત માન્યતાથી એકદમ વિરુદ્ધ હોય.
એટલે એક પ્રકારનો અદૃશ્ય કંટ્રોલ. પણ શું આ જાહેર અભિપ્રાય હંમેશા સારો જ હોય? બ્રાઇસ એની કોઈ નબળાઈઓ પણ જુએ છે?
હા, ચોક્કસ જુએ છે. બ્રાઇસ વાસ્તવવાદી હતા. એ જાહેર અભિપ્રાયની તાકાત ગણાવે છે. જેમ કે સામાન્ય લોકોની જે કોમન સેન્સ હોય, સમજદારી હોય, બંધારણ પ્રત્યે આદર હોય, એક પ્રકારની નૈતિક ભાવના હોય. પણ સાથે જ એ મોટા ખતરાઓ પણ બતાવે છે. એક મોટો ખતરો છે જેને એ બહુમતીનો ભાગ્યવાદ, ફેટલિઝમ ઓફ ધ મલ્ટિટ્યુડ કહે છે.
બહુમતીનો ભાગ્યવાદ, એ વળી શું છે?
એનો અર્થ એવો થાય કે એવી માન્યતા ફેલાઈ જાય કે ભાઈ, બહુમતી જે કહે છે એ જ સાચું છે. જાણે એ ભગવાનનો હુકમ હોય, એનો વિરોધ કરવો નકામો છે. બધા કરે છે તો સાચું જ હશે, આવી માનસિકતા.
ઓ, એટલે પોતાનો વિચાર બાજુ પર મૂકી દેવાનો.
હા, આ વિચાર વ્યક્તિગત હિંમતને, સ્વતંત્ર મતને અને લઘુમતીના અવાજને દબાવી દે છે, જે લોકશાહી માટે ખરેખર ખતરનાક છે.
બરાબર. બીજું કોઈ જોખમ?
હા, જાહેર અભિપ્રાય ઘણીવાર ઉતાવળિયો હોઈ શકે છે, ભાવનાત્મક હોઈ શકે છે, ઉપરછલ્લો હોઈ શકે છે, અને એટલે જ એ સરળતાથી ડિમાગોગીનો શિકાર બની શકે છે.
ડેમોગોગરી, એનો મતલબ શું?
ડેમોગોગરી એટલે એવા નેતાઓ જે લોકોની લાગણીઓ ભડકાવીને, ખોટા વચનો આપીને, ડર ફેલાવીને કે પછી કોઈને બલીનો બકરો બનાવીને લોકપ્રિયતા મેળવે અને સત્તા પર આવે. બ્રાઇસ ચેતવે છે કે જન્મત આવા નેતાઓ તરફ સહેલાઈથી ખેંચાઈ શકે છે. આજે પણ આપણે દુનિયાભરમાં આ જોખમ જોઈએ છીએ, ખરું ને?
બિલકુલ. સોશિયલ મીડિયાના જમાનામાં તો આ વાત કદાચ વધુ સાચી લાગે છે. આ સિવાય પુસ્તકના છેલ્લા ભાગોમાં બ્રાઇસ બીજા કયા મુદ્દાઓ લે છે? પેલું એક પ્રખ્યાત પ્રકરણ છે ને, મહાન માણસો શા માટે રાષ્ટ્રપતિ નથી બનતા.
હા, એ બહુ રસપ્રદ પ્રકરણ છે. બ્રાઇસ મજાકમાં નથી કહેતા, પણ ગંભીરતાથી એનું વિશ્લેષણ કરે છે કે શા માટે અમેરિકામાં ઘણીવાર એવું બને છે કે જે સૌથી ટોચનું પદ છે ત્યાં શ્રેષ્ઠ માણસ નથી પહોંચતો.
શું કારણો આપે છે?
એ ગણાવે છે કે કદાચ સાચા મહાન માણસો રાજકારણની આ બધી માથાકૂટથી દૂર રહેવાનું પસંદ કરે છે, અથવા તો પક્ષની જે પસંદગી પ્રક્રિયા છે એ જેમી છે કે જે બહુ તેજસ્વી નહીં પણ સમાધાનકારી, સલામત લાગે એવા ઉમેદવારને પસંદ કરે, અથવા તો એમ પણ હોય કે શાંતિના સમયમાં લોકોને બહુ હોશિયાર નેતાની જરૂર જ ન લાગતી હોય.
વિચારવા જેવી વાત છે.
હા, આ ઉપરાંત એ વધતી જતી કોર્પોરેટ શક્તિ, જે ઇમિગ્રન્ટ્સ આવતા હતા એમને સમાજમાં ભેળવવાની સમસ્યા, અને તે સમયની આફ્રિકન અમેરિકનોની જે દયનીય સ્થિતિ હતી, એવા ગંભીર મુદ્દાઓ પર પણ વાત કરે છે. ધર્મની ભૂમિકા, યુનિવર્સિટીઓ, પ્રેસ અને અમેરિકન લોકોનું જે સામાન્ય ચરિત્ર છે, એમની ઉર્જા, આશાવાદ, પણ ક્યારેક વિચારોમાં એક સરખાપણું, એની પણ ચર્ચા કરે છે.
વાહ, ખરેખર આ પુસ્તક તો અમેરિકન સમાજ અને રાજકારણનો એક આખો એક્સરે પાડી દે છે. જો આપણે આ બધી ચર્ચામાંથી મુખ્ય સંદેશાઓ તારવા હોય તો કયા કહી શકીએ જે આજે પણ આપણને કંઈક શીખવી શકે?
ચોક્કસ, મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે જાહેર અભિપ્રાયની તાકાત અને એના જોખમો. લોકશાહી આખરે લોકોના મતથી ચાલે છે, પણ એ મત કેવી રીતે બને છે, કોણ એને પ્રભાવિત કરે છે અને ક્યારે એ બહુમતીવાદ બની જાય છે, આ સમજવું બહુ જરૂરી છે. ભારતમાં પણ ચૂંટણીઓ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત કેટલી લાગુ પડે છે.
બરાબર. બીજો મુદ્દો કદાચ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો જે તફાવત છે એ બંધારણ કે કાયદા શું કહે છે અને ખરેખર રાજકારણ કેવી રીતે ચાલે છે એમાં હંમેશા ગેપ હોય છે. રાજકીય પક્ષો, લોબિંગ, પૈસાનો પ્રભાવ, આ બધી જે બિનબંધારણીય શક્તિઓ છે એ વાસ્તવિકતાને ઘડે છે. આપણે ત્યાં પણ આ સંઘર્ષ સતત દેખાય છે નહીં?
ત્રીજો મહત્વનો સંદેશ સ્થાનિક અને રાજ્ય સ્તરની સરકારોનું મહત્વ. બ્રાઇસ આપણને યાદ અપાવે છે કે લોકશાહી ખાલી દિલ્હી કે વોશિંગ્ટનમાં નથી બનતી, એ નીચેથી, સ્થાનિક સ્તરેથી મજબૂત થાય છે. રાજ્યો પ્રયોગશાળા બની શકે છે. ભારતમાં પણ પંચાયતી રાજ અને રાજ્યોની ભૂમિકા આ સંદર્ભમાં વિચારવા જેવી છે.
અને ચોથો મુદ્દો કદાચ લોકશાહીની ટીકાનું મહત્વ. જુઓ, બ્રાઇસ અમેરિકાના પ્રશંસક હતા, છતાં એની ખામીઓ, ભ્રષ્ટાચાર હોય, સ્પોઇલ્ડ સિસ્ટમ હોય, નેતાગીરીમાં સામાન્યતા હોય, એની સ્પષ્ટ ટીકા કરતા જ કાયા નથી. એક સ્વસ્થ લોકશાહી માટે આવી આત્મટીકા, સેલ્ફ ક્રિટિસિઝમ બહુ જરૂરી છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો જે મને બહુ ગમે છે, લોકશાહીનો સામાજિક અને નૈતિક આધાર. ખાલી સરકારની રચના સારી હોય એ પૂરતું નથી, લોકોનું ચરિત્ર કેવું છે, કાયદા પ્રત્યે આદર છે કે નહીં, સહિષ્ણુતા કેટલી છે, નૈતિક મૂલ્યો કેવા છે, આ બધું પણ લોકશાહીની સફળતા માટે એટલું જ જરૂરી છે.
સમાજ મજબૂત તો લોકશાહી મજબૂત. આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે આમ મગજમાં ચોંટી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ જે આજે પણ આપણને વિચારતા કરી દે.
એક વિચાર જે બ્રાઇસની આખી મેથડનો સાર છે, અમેરિકન સંસ્થાઓને સમજવી હોય તો બંધારણ વાંચવા કરતાં એને કામ કરતી જુઓ. આ સલાહ આજે પણ એટલી જ સાચી છે. કાગળ પર શું છે એના કરતાં વાસ્તવિકતા શું છે એના પર ધ્યાન આપવું જોઈએ.
અને જાહેર અભિપ્રાય વિશે પેલી વાત, જાહેર અભિપ્રાય અમેરિકાનો પાયો છે, છતાં રાજકારણમાં એ સૌથી રહસ્યમય શક્તિ છે. કેટલું સાચું આપણને ખબર છે કે જન્મત મહત્વનો છે, પણ એ ક્યારે બદલાય, કેમ બદલાય, કેવી રીતે બદલાય, એ સમજવું આજે પણ એક મોટો પડકાર છે.
લોકશાહીના રક્ષણ માટે આ વિચાર પણ બહુ મહત્વનો છે. અમેરિકા આપણને રિવાજો અને જાહેર ભાવના દ્વારા નિયંત્રિત લોકશાહી બતાવે છે, મતલબ કે ખાલી કાયદા જ નહીં પણ સમાજના જે અલિખિત નિયમો છે, પરંપરાઓ છે, નૈતિકતા છે, એ પણ લોકશાહીને સ્થિર રાખવામાં મદદ કરે છે.
અને હા, પેલો કટાક્ષ જેવો વિચાર, મહાન માણસો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા નથી, એ આપણને યાદ અપાવે છે કે લોકશાહી પ્રક્રિયા હંમેશા આપણે જેને શ્રેષ્ઠ કહીએ એવું જ પરિણામ આપે એવું જરૂરી નથી, અને એની મર્યાદાઓ વિશે પણ વિચારવું જોઈએ.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે ભાઈ, 150 વર્ષ જૂના પુસ્તકમાંથી આજે આપણે શું લઈ શકીએ? આપણા રોજિંદા જીવનમાં, આપણા સમજવામાં આ વિચારો કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે પહેલું તો કોઈપણ દેશની રાજનીતિ અને સમાજને સમજવા માટે એક ઊંડી નજર મળે છે. આપણે ખાલી સમાચારોની હેડલાઇન વાંચીને અટકી ન જઈએ, પણ એની પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી છે, પક્ષો છે, જાહેર અભિપ્રાય છે, સ્થાનિક રાજકારણ છે, એ સમજવાનો પ્રયાસ કરી શકીએ.
એમના દ્વારા જે પક્ષપાત થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એના સામે કેવી રીતે સજાગ રહેવું તે સમજવામાં મદદ મળે છે.
ત્રીજું, અને આજના સમયમાં તો બહુ જ અગત્યનું, મીડિયા અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે જાહેર અભિપ્રાય દેખાય છે એનું વિશ્લેષણ કરતા શીખીએ. કોણ શું કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, શું એ ખરેખર સામાન્ય લોકોનો અવાજ છે કે પછી કોઈનો પ્રચાર છે. બ્રાઇસે જે ચેતવણીઓ આપી હતી એ આજે પણ એટલી જ સાચી છે.
ચોથું, સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક સ્વરાજ્યના મહત્વ પર ધ્યાન આપીએ. આપણી આસપાસ શું બની રહ્યું છે, આપણી નગરપાલિકા કે પંચાયત કેવી રીતે કામ કરે છે, એમાં રસ લઈએ, ભાગીદારી કેળવીએ. કારણ કે બ્રાઇસ કહે છે એમ, લોકશાહીની ખરી તાલીમ તો ત્યાં જ મળે છે.
અને છેલ્લે, મને લાગે છે, એક નાગરિક તરીકે આપણી પોતાની ભૂમિકા વિશે વિચારીએ. ખાલી મત આપવો પૂરતો નથી, પણ માહિતી મેળવવી, વિચાર કરવો અને સમાજમાં સક્રિય રહેવું, આ બધું લોકશાહીને જીવંત રાખવા માટે જરૂરી છે, નહીં?
ચોક્કસ. આ પુસ્તકમાંથી મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એ છે બ્રાઇસનો જાહેર અભિપ્રાય પરનો ભાર. 150 વર્ષ પહેલાં આજના જેવા કમ્યુનિકેશનના સાધનો નહોતા, છતાં એમણે પારખી લીધું કે આખરી સત્તા તો લોકોના મનમાં અને એમના સામૂહિક વિચારમાં રહેલી છે. આ શક્તિ અને એના જોખમો બંનેનું એમણે જે સંતુલિત ચિત્રણ કર્યું છે એ આજે પણ અદ્ભુત રીતે પ્રસ્તુત છે.
અને મને જે બાબત સૌથી વધુ સ્પર્શી ગઈ તે છે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેના તફાવત પરનો એમનો ભાર. આપણે ઘણીવાર આદર્શોની અને કાયદાઓની વાતો કરીએ છીએ, પણ વાસ્તવિક દુનિયા કેવી રીતે ચાલે છે, એની પાછળ કઈ અદૃશ્ય શક્તિઓ કામ કરે છે તે સમજવું કેટલું જરૂરી છે. બ્રાઇસે આ કામ બહુ સરસ રીતે કર્યું છે. આ પુસ્તક ખરેખર સમયની કસોટી પર ખરું ઉતર્યું છે.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.